આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કોલિન રાષ્ટ્રના વોઈ વુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 22મી અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ
અને હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, ગઈકાલે હતો ઇન્ટરનેશનલ ટી ડે અને હાલમાં ચાલી રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં નેશનલ વોલેન્ટિયર વીક. એટલે ચા પીધા પછી આવેલી તાજગી અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા બંનેનો પ્રાસ બેસાડ્યો હોય એમ લાગી રહ્યું છે.
વાહ વત્સલભાઈ, જોરદાર, આ તમે જબરદસ્ત નવું લાયા. પણ ગુજરાતીઓના ચા પ્રેમી સાથે સાથે દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા પણ ખરા. એટલે આજનો કાર્યક્રમ જરા સ્પેશિયલ અને એટલે જ આજે જુદા જુદા વિષયના અહેવાલોથી આજનો કાર્યક્રમ બાંધ્યો છે અને રસ જરતું સંગીત તો છે જ. અને મિત્રો, આજનો પ્રશ્ન આપને માટે એ છે કે તમને કેવી ચા ભાવે છે? તો આ સરળ પ્રશ્નનો ફટાફટ જવાબ અમને લખી મોકલાવો. અમારો નંબર છે 0439799767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 22મી અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. ગાઝામાં મદદ લઈ જઈ રહેલા એક કાફલા એટલે કે ફ્લોટિલાને ઇઝરાયેલની સેનાએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં હથિયારોના જોરે રોક્યો હતો, જેમાં 11 ઓસ્ટ્રેલિયન સહિત કુલ 428 લોકો સામેલ હતા. આ તમામને 80 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયન નાગરિક જુલિયટ લેમોન્ટે જણાવ્યું છે કે આ દરમિયાન તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એક વિડીયોમાં ઇઝરાયેલના મંત્રી ઇટામર બેન ગ્વીર હાથ બાંધીને નીચે બેઠેલા આ લોકોની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા. આ બાદ ઇઝરાયેલી ઓથોરિટીએ તેમને મુક્ત કરીને તુર્કીના ઇસ્તંબુલ એરપોર્ટ પર દેશ નિકાલ કરી દીધા છે. આ મામલે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે ઓસ્ટ્રેલિયામાં ઇઝરાયેલના રાજદૂત હિલેલ ન્યુમેનને બોલાવ્યા હતા, જો કે ન્યુમેને કહ્યું હતું કે ગાઝામાં યુએનની જરૂરિયાત કરતા 4 ગણી મદદ એટલે કે રોજની 600 ટ્રક પહોંચી રહી છે, તેથી આ કાફલો માત્ર એક બિનજરૂરી ઉશ્કેરણી હતો. સિરિયાના અલરો શરણાર્થી કેમ્પમાંથી ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંકળાયેલી વધુ કેટલીક ઓસ્ટ્રેલિયન મહિલાઓ અને બાળકો રવાના થયા હોવાના અહેવાલ છે. એવું માનવામાં આવે છે કે તેઓ સિરિયાની રાજધાની દમાસ્કસ જઈ રહ્યા છે, જ્યાંથી ફ્લાઇટ પકડીને ઓસ્ટ્રેલિયા આવશે. આ મહિનાની શરૂઆતમાં પણ 4 મહિલાઓ અને 9 બાળકો સિડની તેમજ મેલબર્ન આવ્યા હતા, જેમાંથી 3 મહિલાઓની ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લિબરલ સેનેટર જેસિન્ટા નામ્પિજિમ્પા પ્રાઇઝે એ વાતનો સાફ ઇન્કાર કર્યો છે કે તેમણે ભારત, ચીન, આફ્રિકા અને મધ્ય પૂર્વમાંથી આવતા લાખો માઇગ્રન્ટને રોકવાની વાત સાથે સહમતિ આપી હતી. સેમ બમ્ફોર્ડના એક પોડકાસ્ટમાં થયેલી ચર્ચા અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હોસ્ટના સવાલમાં ઘણી બધી માહિતી હતી અને તેઓ માત્ર એ જ વાત પર સહમતિ દર્શાવી રહ્યા હતા. જો કે મલ્ટીકલ્ચરલ મંત્રી એન એલીએ તેમના આ પોડકાસ્ટની આખરી ટીકા કરતા જણાવ્યું હતું કે લિબરલ પાર્ટી દ્વારા લોકોના અસ્તિત્વ અને યોગદાન પર સવાલો ઉઠાવવામાં આવે તે ઓસ્ટ્રેલિયનોએ સહન ન કરવું જોઈએ. ઇન્ડિજિનસ અફેર્સ મિનિસ્ટર મેકાર્થીએ કહ્યું છે કે આજના ઇન્ડિજિનસ મંત્રીઓની બેઠકમાં ખાસ કરીને નોર્ધન ટેરેટરી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડના ઇન્ડિજિનસ સમુદાયોમાં ફેલાયેલા ડિપ્થેરિયા રોગના પ્રકોપ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની મેક્સિકન ફાસ્ટફૂડ ચેઇન ગુઝમેન વાય ગોમેઝ અમેરિકામાંથી પોતાનો કારોબાર સમેટી રહી છે. શિકાગોના તેમના તમામ સ્ટોર તાત્કાલિક અસરથી બંધ થઈ રહ્યા છે. કંપનીના સ્થાપક સ્ટીવન માર્ક્સે જણાવ્યું છે કે તેમને પોતાના ફૂડ અને ગ્રાહકોના અનુભવ પર ભરોસો છે, પરંતુ અમેરિકામાં વેચાણ ઓછું હતું અને કમાણીના લક્ષ્યાંકો પૂરા ન થઈ શકવાને કારણે તેમણે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે. આ હતા તારીખ 22 મેના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
મિત્રો, હાલમાં સ્ટુડન્ટ વિઝાના કડક નિયમોને લીધે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ રિજેક્ટ થઈ રહી છે, તો ચાલો આ અંગે વધુ વિગતો મેળવીએ આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, આજે આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નવા અને કડક નિયમો વિશે, જેની ભારતીય વિદ્યાર્થીઓ પર બહુ મોટી અસર થઈ રહી છે. હૈદરાબાદના 23 વર્ષના પવનકુમારની વાત લઈએ તો તેણે મેલબર્નની ડિકેન યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ભણવા માટે એડમિશન લીધું હતું. તેણે ટ્યુશન ફી ભરી દીધી, ફંડની વ્યવસ્થા પણ કરી લીધી અને અંગ્રેજી ભાષાની જરૂરિયાતોને પણ પૂરી કરી દીધી. છતાં થોડા જ દિવસોમાં તેના વિઝા રિજેક્ટ થઈ ગયા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે કારણ આપ્યું કે તે જેન્યુઇન ટેમ્પરરી એન્ટ્રન્ટ, એટલે કે ખરેખર ફક્ત ભણવા માટે જ આવતો વિદ્યાર્થી લાગતો નથી. પવન કહે છે કે બધું જ સાચું હોવા છતાં મને એવા કારણોસર ના પાડી દેવાય જેનું હું કોઈ અનુમાન પણ ડગાવી શકતો નહોતો. વાત કરીએ તો પવન આમાં એકલો નથી. ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ વિદેશથી આવતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વિઝા રિજેક્શન રેટ 32.5% પર પહોંચી ગયો છે, જે છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ છે. વધુ આંકડાઓ પર નજર કરીએ તો ફેબ્રુઆરીમાં નેપાળના 65%, બાંગ્લાદેશના 51% અને ભારતના 40% વિદ્યાર્થીઓના વિઝા નકારવામાં આવ્યા છે, જ્યારે તેની સરખામણીમાં ચીનના માત્ર 3% વિઝા રિજેક્ટ થયા છે. જો કે અહીં એ પણ નોંધવું જરૂરી છે કે ભારત અને નેપાળ જેવા દેશથી આવતી અરજીઓની સંખ્યા પણ ઘણી વધારે હોય છે. એકંદરે દેશની બહારથી આવતી દર 3માંથી 1 અરજી રિજેક્ટ થઈ રહી છે. આવું કેમ થઈ રહ્યું છે? કારણ 2 છે. પહેલું, બનાવટી ડોક્યુમેન્ટ્સ. માઇગ્રેશન એજન્ટ નવજોત કોયલ જણાવે છે કે કેટલાક દેશોમાંથી ઘણા લોકો ખોટી ડિગ્રીઓ, ખોટા બેંક સ્ટેટમેન્ટ અને ખોટા નોકરીના અનુભવ બતાવે છે, જેને લીધે સરકારે હવે દરેક અરજીને શંકાની નજરે જોવી પડે છે અને જથ્થાબંધ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે. બીજું છે રાજકીય દબાણ અને હાઉસિંગ સમસ્યા. 2023માં ઓસ્ટ્રેલિયામાં બહારથી આવતા લોકોની સંખ્યા 5,56,000ની ટોચ પર પહોંચી ગઈ છે. હવે આની સાથે ઓસ્ટ્રેલિયામાં હાઉસિંગની અછત અને ભાડા વધી ગયા છે. આથી સરકાર પર વસ્તીને નિયંત્રિત કરવાનું ભારે રાજકીય દબાણ છે. ઇમિગ્રેશનના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી અબુલ રિઝવી માને છે કે આ રિજેક્શન કોઈ ભૂલ નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહ્યા છે જેથી સરકાર પોતાના ટાર્ગેટ મુજબ માઇગ્રેશન ઘટાડી શકે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન એસોસિએશનના CEO ફિલ હનીવુડ જણાવે છે કે એજ્યુકેશન સેક્ટરને શંકા છે કે સરકાર પોલિન હેન્સન જેવા નેતાના દબાણમાં આવીને કડક પગલાં લઈ રહી છે, જેઓ લાંબા સમયથી માઇગ્રેશન ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આ કડક નિયમોથી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ ચિંતા છે. યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયાના CEO લ્યુક શીહી કહે છે કે આ અચાનક આવેલા ઉછાળાને કારણે તેમના ભવિષ્યનું પ્લાનિંગ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ઓસ્ટ્રેલિયા માટે બહુ મોટી કમાણી કરે છે, જે દર વર્ષે દેશને $55 બિલિયન રળી આપે છે અને 2.5 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. જો વિદ્યાર્થીઓ નહીં આવે તો નાની કોલેજો બંધ થઈ જશે અને મોટી યુનિવર્સિટીઓને પણ પોતાના પ્રોફેસરોનો પગાર કાઢવામાં તકલીફ થશે, જેના લીધે ઘણા લોકોએ નોકરી પણ ગુમાવવી પડી શકે છે. દુનિયાના અન્ય દેશોની સ્થિતિ પર ધ્યાન રાખીએ તો આ ટ્રેન્ડ ફક્ત ઓસ્ટ્રેલિયા પૂરતો સીમિત નથી. કેનેડા અને બ્રિટન જેવા દેશો પણ આ જ રસ્તે ચાલી રહ્યા છે. કેનેડાએ સ્ટુડન્ટ પરમિટ પર કાપ મૂક્યો છે અને આર્થિક નિયમો કડક બનાવ્યા છે, જ્યારે બ્રિટને પણ વિદ્યાર્થીઓના પરિવારજનોને સાથે લાવવા પર નિયંત્રણો લગાવ્યા છે જેથી માઇગ્રેશન ઘટાડી શકાય. આગળ શું થશે તે પર જો વાત કરવી હોય તો નિષ્ણાતોનું માનવું છે કે આગામી બજેટમાં પણ સરકાર આ કડક નીતિને ચાલુ રાખશે. પરિસ્થિતિ એવી છે કે યુનિવર્સિટીઓએ હવે અન્ય દેશમાંથી વિદ્યાર્થીઓ શોધવા પડશે. ટૂંકમાં કહીએ તો ઓસ્ટ્રેલિયામાં ભણવા જવાનું સપનું હવે પહેલા કરતાં અઘરું છે. હવે માત્ર શરતો પૂરી કરવાથી કે કાગળ સાચા હોવાથી વિઝા મળી જ જશે તેવી ખાતરી રહી નથી. અવનીત અરોડાનો SBS ન્યૂઝ માટેનો આ અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું સ્ટુડન્ટ વિઝા અપ્રુવલમાં કડકાઈ બાદ ભારતીય વિદ્યાર્થીઓ ઉપર પડી રહેલી અસર વિશે. મિત્રો, બુધવારના કાર્યક્રમ માટે હેમલતાબેન પુરોહિતે સંદેશ મોકલ્યો હતો કે તેમને કાર્યક્રમ અને ફ્લુ વેક્સિનવાળી માહિતી ખૂબ ગમી, ઉપરાંત કાર્યક્રમના ગીતો પણ ગમ્યા. અને રેખાબેનને સંદેશ મોકલ્યો છે કે અંજલિબેનનું સ્વાગત અને તેમને ફિલ્મ ફેસ્ટિવલ અંગેની માહિતી ખૂબ ગમી. આભાર હેમલતાબેન અને આભાર રેખાબેન. મિત્રો, ગઈકાલનો વર્લ્ડ ટી ડે હું અને વત્સલભાઈ અત્યારે પણ મનાવી રહ્યા છીએ. આદુવાળી કડક ચા રીયુઝેબલ કપમાં લઈને વારા ફરતી ચૂસકી લેતા તમારી સાથે વાતો કરી રહ્યા છીએ અને કહેવાય ખરેખર જલસો. હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર. પ્રસ્તુત કરી રહ્યા છે ભવેનભાઈ કચ્છી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 21 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. યુરોપના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીમાં વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી અને બંને સાથે સેલ્ફી પણ લીધી હતી. આ દરમિયાન ભારત અને ઇટાલી વચ્ચે કેટલીક સમજૂતી થઈ હતી, જેમાં જાન્યુઆરીમાં થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો વહેલો અમલ કરવો તે પણ સામેલ છે. વડાપ્રધાન મોદી અને મેલોનીએ વ્યાપાર, સંરક્ષણ, ટેકનોલોજી, AI, સ્પેસ, બ્લુ ઇકોનોમી અને આતંકવાદ વિરોધી સહયોગ પર ચર્ચા કરી હતી. દરમિયાન મોદીએ કહ્યું કે બંને દેશો 2000 કરોડ યુરો વ્યાપારનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યા છે. ઇટાલીની રાજધાની રોમમાં મેલોની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોદીએ કહ્યું હતું કે બંને દેશો પોતાના સંબંધોને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે, જે આવનારા દિવસોમાં બંને દેશોને નવી દિશા આપશે. ઇટાલીમાં રોમને ઇટરનલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ભારતમાં કાશીને અનાદિ અને શાશ્વત નગર માનવામાં આવે છે. બે પ્રાચીન સભ્યતાઓ મળે છે ત્યારે વાતચીત માત્ર એજન્ડા પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તેમાં મિત્રતાની સહજતા પણ જોવા મળે છે, તેમ મોદીએ કહ્યું હતું. ઇટાલીના વડાપ્રધાન મેલોનીએ હિન્દી ભાષામાં બોલવાનો પ્રયાસ કર્યો હતો. મેલોનીએ કહ્યું કે પરિશ્રમ જ સફળતાની કુંજી છે. આ એક પંક્તિ બોલ્યા બાદ મેલોનીએ બંને દેશોના સંબંધો અંગે વિસ્તૃત વાત કરી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મોદીએ મેલોનીને મેલોડી ચોકલેટની ભેટ આપી હતી, જેનો વિડીયો મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 3 કલાકમાં જ તેને 6.1 કરોડથી વધુ વ્યૂ મળ્યા હતા. 40 લાખ લોકોએ તેને લાઇક કર્યો હતો. 1.81 લાખ લોકોએ તેમાં કોમેન્ટ કરી હતી. એટલું જ નહીં પણ મેલોડી ચોકલેટ પાર્લે કંપની બનાવે છે, પણ તેની જગ્યાએ પાર્લે ઇન્ડસ્ટ્રીઝ નામની એક બીજી કંપનીના ભાવ 5% જેટલા વધી ગયા હતા. મેલોડીનું જે ગિફ્ટ પેકેટ મોદીએ આપ્યું તેના પર પાર્લે લખાયું હતું, તેના ઉપરથી શેરબજારે આવી પ્રતિક્રિયા આપી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનોને માટે કોક્રોચ એટલે કે વંદા જેવો શબ્દ પ્રયોગ કરાતા દેશભરના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. એક વ્યક્તિએ ચીફ જસ્ટિસની આ ટિપ્પણીના વિરોધમાં સોશિયલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ પર કોકરોચ જનતા પાર્ટીને સત્તાવાર રીતે લોન્ચ કરી હતી. કોઈએ કલ્પના નહીં કરી હોય તેમ દેશના 1 કરોડ જેટલા સમર્થકોએ ઓનલાઈન તેમાં પોતે સભ્ય બન્યા છે તે રીતે ટેકો જાહેર કર્યો હતો. આ પ્રકારની હરકત દેશની શાંતિને જોખમમાં મૂકી શકે છે તેવી શક્યતા જોતા આ એક્સ એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઓનલાઈન પાર્ટીના ફોલોવર્સની સંખ્યા ભારતીય જનતા પાર્ટીના ઓનલાઈન સભ્યો કરતાં પણ વધી ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર આ પેજના 1 કરોડથી વધુ ફોલોવર્સ થયા છે, જ્યારે ભાજપના 87 લાખ ફોલોવર્સ છે. જો કે એક્સ એકાઉન્ટ બંધ થયા બાદ પણ આ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ પેજ હજુ ઓનલાઈન દેખાઈ રહ્યું છે. એક્સ એકાઉન્ટ બંધ થયું તેના કલાક બાદ કોકરોચ ઇઝ બેક નામનું નવું એકાઉન્ટ પણ બનાવી દેવામાં આવ્યું હતું. એકાઉન્ટ બંધ થવાના પગલે આ પેજના ફાઉન્ડર અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અભિજીત દીપકે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા જણાવ્યું છે કે જેનો ડર હતો એ જ થયું. પહેલા તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે તેમાં નિષ્ફળ રહ્યા ત્યારે ભારતની અંદર અમારું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ બેન કરી દીધું. અમે માત્ર સરકાર પાસે જવાબદારી માંગી રહ્યા હતા, કોઈ ખોટી વસ્તુ લખી નહોતી. બદલામાં અમારું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દેવાયું છે. આ ક્યાંની લોકશાહી છે? તેમણે દેશના યુવાનોને આ ડિજિટલ સેન્સરશિપ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી છે. આ વિવાદની શરૂઆત ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન થઈ હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે કહ્યું કે કેટલાક યુવાનો કોકરોચ જેવા હોય છે, જેમને ન તો કોઈ રોજગાર મળે છે કે ન તો કોઈ વ્યવસાયમાં સ્થાન મળે છે. તેમાંથી કેટલાક મીડિયા ક્ષેત્રે જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બને છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બને છે અને પછી દરેક સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. ચીફ જસ્ટિસના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે વિવાદ વધતા જસ્ટિસ સૂર્યકાંતે બીજા દિવસે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે તેમનો ઇશારો માત્ર નકલી ડિગ્રી ધારકો તરફ હતો અને તેમનો ઇરાદો દેશના સાચા યુવાનોની લાગણી દુભાવવાનો નહોતો. પરંતુ આ વિરોધના પ્રતિકરૂપે શરૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર એક મોટું જન આંદોલન બની ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે 1 કરોડથી વધુ સમર્થન આપી ચૂકેલા યુવાનો કેવો પ્રતિભાવ આપે છે. કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર પણ દેશમાં અરાજકતા સર્જી શકે તેવી આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં તનાવ અને હોર્મુઝનો માર્ગ બંધ થવાથી સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ છે. વિશ્વમાં એલપીજી એટલે કે રાંધણ ગેસનું 3જા નંબરનું સૌથી મોટું વપરાશકાર ભારત પ્રતિદિન 4 લાખ બેરલની ઘટનો સામનો કરી રહ્યું છે. નિક્કેઈ એશિયાના રિપોર્ટ મુજબ એપ્રિલમાં ભારતની એલપીજી આયાત પ્રતિદિન 3.77 લાખ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં 8.5 લાખ બેરલ હતી. આ બતાવે છે કે એલપીજીની આયાતમાં 50% ઉપરાંતનો નોંધપાત્ર ઘટાડો થયો છે અને યુદ્ધના કારણે ભારત હાલમાં રાંધણ ગેસના મોરચે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે હાલ આ આફતનો સામનો કરવા રાંધણ ગેસના જોડાણની જગ્યાએ પરિવારને પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન્સમાં પરિવર્તન કરવા અપીલ કરી છે. આના ભાગરૂપે આગામી 6 મહિનામાં 60 લાખ પીએનજી જોડાણ આપવામાં આવનાર છે, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ 1 કરોડ પીએનજી જોડાણ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. આમ છતાં સિલિન્ડર ધારકોના જોડાણની સંખ્યા 33 કરોડ છે, ત્યારે તેમના સિલિન્ડર છોડાવવા તે સરળ નહીં હોય. આ બાબત ધ્યાનમાં રાખીને સરકારે પીએનજી જોડાણ ધરાવનારાઓને તેમના ગેસના સિલિન્ડરનું જોડાણ રદ કરવા પણ અપીલ કરી છે. ઇઝરાયેલ અને અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જો ઈંધણની અછત દૂર નહીં થાય તો ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતા ટ્રાન્સપોર્ટરોએ ઈંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે. ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ મંદીનો સામનો કરી રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલ પંપો જાણે બંધ અવસ્થામાં છે, જ્યાં પાટિયા લાગ્યા છે કે ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રક ચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્વની વાત તો એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર મર્યાદિત લીટર જ ડીઝલ આપવામાં આવે છે, જેથી દૂરના અંતરમાં જતા ટ્રક ચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. ટ્રકોની અવરજવર મર્યાદિત બની હોય શાકભાજીથી માંડી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવમાં ખાસ્સો વધારો થયો છે. તો હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ચાની મજાની વાત જ જુદી. હું મૂળ સુરતનો, ત્યાંના જમણની વાતો તો તમે સાંભળી હશે, પણ રાત્રે 2 વાગે ચા પીવા જવાની વાતથી કદાચ તમે અજાણો છો. લોકો ચા એટલે પીએ કે તેમની આંખ ઊંઘળે, પણ સુરત એક એવું શહેર કે જ્યાં લોકો અડધી રાત સુધી જાગે કે ચા પીવા જઈ શકાય.
શ્રોતાઓ, હમણાં જ આપણે ભારતના સમાચાર મેળવ્યા અને એ પછી આ મસ્ત ગીત માણ્યું, પણ આખા બ્રેક દરમિયાન સ્ટુડિયોમાં જ્યારે અમારું માઇક બંધ હતું ત્યારે સુષણભાઈએ કહ્યું કે માણસ પોતાની જાતને ગમે એટલો આઝાદ માને, પણ વાસ્તવમાં એની આઝાદી માત્ર એક ભ્રમ છે. હવે તમે જ કહો આવું થોડું હે સુષણભાઈ.
વત્સલભાઈ, જો તમને ઉદાહરણ આપું, પ્રખ્યાત ડચ ફિલોસોફર બારુચ સ્પિનોઝાએ બહુ વર્ષો પહેલા એવું કીધેલું કે માણસો પોતાની જાતને મુક્ત માને છે કારણ કે તેઓ પોતાના કાર્ય વિશે સભાન છે, પણ એ કાર્ય પાછળના કારણથી તેઓ તદ્દન અજ્ઞાન છે. એટલે કે આપણને એમ લાગે કે આ નિર્ણય આપણો છે, પણ આપણું મગજ નાનપણથી આપણી આસપાસના વાતાવરણથી એટલું કન્ડિશન્ડ હોય કે એ આ પારકી સ્ક્રિપ્ટ પણ આપણને પોતાની જ લાગે. પેલી વેબ સિરીઝ આવી હતી ને, યાદ છે? મામલા લીગલ હે, એમાં પેલો પોપટ હતો.
અરે હા સુષણભાઈ, એ જ કે જે માલિક પાસેથી અપશબ્દો શીખ્યો હતો અને એ જ અપશબ્દોને કોપી કરીને આખો દિવસ બોલ્યા રાખતો હતો.
એક્ઝેક્ટલી વત્સલભાઈ. અને સૌથી મજેદાર વાત એ હતી કે આજુબાજુના લોકોને એવું જ લાગતું કે આ પોપટ પોતાની મરજીથી જ બધું બોલે છે. સાયકોલોજીસ્ટ BF સ્કિનરનો એક સિદ્ધાંત પણ છે આવો કે ઓપરન્ટ કન્ડિશનિંગ, જેમાં બહારનું વાતાવરણ વ્યક્તિની આદતો નક્કી કરે. તમે આસપાસ જોશો ને તો તમને એવા ઘણા બધા પોપટો દેખાશે જે આપણને એમ જ લાગે કે સ્વતંત્રતાથી પોતાની વાત કરે છે, જ્યારે હકીકતમાં તેઓ કોઈએ ભણાવેલું જ બોલતા હોય છે.
મોટા મોટા ફિલોસોફર્સ અને સાયકોલોજીસ્ટના નામ લીધા એટલે હવે તમારી વાતમાં દમ હોય એવું લાગી રહ્યું છે સુષણભાઈ. એટલે આપણા પર બહારની એટલી બધી અસરો હોય છે કે આપણે માત્ર કઠપૂતળી જ બની રહીએ છીએ.
100% વત્સલભાઈ, આપણે સ્ટેજ પર કઠપૂતળીનો ડાન્સ જોઈએ છે ને ત્યારે આપણને કેવું લાગે, કેટલી મુક્તિથી મરજીથી કુદાકૂદ કરે, પણ બોસ તેની પર છે અદ્રશ્ય દોરીઓ, એ કોઈ બીજાના હાથમાં છે. અહીં આપણી હાલત પેલા ઇન્ડિયન સિનેમામાં રાજેશ ખન્નાનો આઇકોનિક ડાયલોગ હતો ને, યાદ છે તમને?
અચ્છા, પેલો આનંદ મૂવી વાળો.
હા, કે બાબુ મોસાઈ, આપણે બધા તો રંગમંચની કઠપૂતળી છીએ, બસ ફરક એટલો છે કે આજના જમાનામાં આપણી દોરીઓ સોશિયલ પ્રેશર અને અન્ય વ્યક્તિના હાથમાં છે. અને આ કઈ આજની વાત નથી વત્સલભાઈ, આપણા નરસિંહ મહેતા વર્ષો પહેલા કહી ગયા ને. એમણે જોકે ઈશ્વરના સંદર્ભે કીધેલું કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણને એમ જ લાગે કે આ બધું આપણે કરીએ છીએ, પણ દોરીઓ તો કોઈક બીજાના જ હાથમાં છે.
મિત્રો, કોઈના પ્રભાવમાં આવ્યા વગર આપણું મૌલિક મગજ વાપરવું એ પણ અસલી ફ્રીડમ છે. તો ચાલો આ ગંભીર ચર્ચામાંથી થોડા બહાર આવીએ અને મિત્રો હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
કાર IPLના સમાચાર પર નજર નાખીએ. ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં રમાયેલી IPLની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની 14 મેચ બાદ 12 પોઈન્ટ સાથે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ 14 મેચ બાદ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સને બેટિંગ આપી હતી. ગુજરાત ટાઇટન્સે ઓપનર સાઈ સુદર્શનના 53 બોલમાં 84, ગિલના 37 બોલમાં 64 અને બટલરના 27 બોલમાં 57 રનની મદદથી 20 ઓવરોમાં 4 વિકેટે 229 રન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરોમાં 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. શિવમ દુબેએ સૌથી વધુ 47 રન 17 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ફટકાર્યા હતા. ગુજરાત ટાઇટન્સના સિરાજ, રબાડા અને રાશિદ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. હવે આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 13 મેચ બાદ 18 પોઈન્ટ સાથે પ્રથમ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચ બાદ 16 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાત ટાઇટન્સના 14 મેચ બાદ 18 પોઈન્ટ છે અને તેઓ બીજા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો નેટ રન રેટ વધુ હોઈ ગુજરાત ટાઇટન્સ જેટલા જ પોઈન્ટ હોવા છતાં તેઓ પ્રથમ ક્રમે છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જો ટોપ ટુમાં આવવું હશે તો તેઓએ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સારા એવા માર્જિનથી હરાવવું પડશે. તેઓ આજે હારશે તો પણ તેઓનું ત્રીજું સ્થાન તો 16 પોઈન્ટ સાથે નક્કી જ છે. ચોથા સ્થાન માટે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે સ્પર્ધા થશે. લીગ મેચનો તબક્કો 14 મેના રોજ પૂરો થશે અને 26 મેથી પ્લે ઓફની 4 ટીમો વચ્ચે ફાઇનલમાં પ્રવેશવાનો મુકાબલો થશે. ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાનાર છે. તો આ હતા આઈપીએલના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, ડિજિટલ યુગમાં જ્યારે વિશ્વ બદલાઈ રહ્યું છે ત્યારે જેને આપણે જેન ઝી કહીએ છીએ તે પેઢીમાં જૂની ટેકનોલોજી તરફનું આકર્ષણ વધ્યું છે. તો આવો તે અંગેની વિગતો મેળવી લઈએ આ અહેવાલમાં.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો. SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
એનેલોગ ડિવાઇસ અત્યાર સુધીની સૌથી વધુ ટેક સેવી અને ઇન્ટરનેટ સાથે જોડાયેલી પેઢી એટલે કે જેન ઝી કે જનરેશન ઝી સાથે પુનરાગમન કરી રહ્યા છે. જેન ઝી શા માટે એવા સમયની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે જે સમય તેમને યાદ પણ નથી? વિગતો જાણીએ આ અહેવાલમાં. 24 વર્ષીય અસજૈન શરીફ પોતાના મોબાઈલ ફોનને લેન્ડલાઇન તરીકે વાપરે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી અને સંગીત સાંભળવા માટે 16 GB સ્ટોરેજવાળા આઈપોડનો ઉપયોગ કરે છે. શરીફ છેલ્લા 1.5 વર્ષથી આ જ પ્રકારની જીવનશૈલી જીવી રહ્યો છે.
At first, making significant changes to my relationship to different technologies was something I did out of curiosity, of wanting to know how different things could be. Then after maybe a month, it became like, wait, it's serious. Like this is kind of so good and I want to keep this up indefinitely. After about 6 months, it became just like how I lived. Like I didn't even think about it.
તેમની પેઢીના ઘણા લોકો ઓનલાઈન સામાજિક જીવન પર નિર્ભર હોવા છતાં તેમણે પોતાની સમજણ શક્તિ અને સામાજિક મૂલ્યોમાં નોંધપાત્ર સુધારો જોયો છે. જેન ઝી સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરે છે, પરંતુ આ એ પેઢી પણ છે જે સાધારણ ફોન, જેને કે ડમ્બ ફોન કહેવાય છે, તે ખરીદવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે.
The grass is greener on the side with real grass.
Gen Z એ ડિજિટલ યુગમાં જન્મેલી પહેલી પેઢી છે જેમાં મોટાભાગના લોકોને ખબર નથી કે સ્માર્ટફોન વગરની દુનિયા કેવી હોય છે. 21 વર્ષીય આલ્બર્ટ મલોયને ADHD હોવાનું નિદાન થયું. તે માને છે કે જીવનભરના ભયંકર ફોન વ્યસનને કારણે તેના લક્ષણો વધુ વકર્યા છે.
I see people like my roommate, her phone died the other day and then she still went out of the house just without her phone and I was like, how the f*** do you do that? Like that's just such a foreign concept to me, not having your phone with you at all times. If I wasn't on social media during high school and I wasn't trying to fit in and shape how people see me online compared to like in real life, if it wasn't such a prominent part of my youth, I think I'd be much better off and I wouldn't be so dependent on my phone.
2022 ના મેકકિન્સેના હવાલમાં જણાવાયું છે કે જેન ઝી ઓનલાઈન અને ઓફલાઈન જીવન વચ્ચે કોઈ ભેદ જ રાખતા નથી. ઘણા ડિજિટલ નેટિવ્સ એટલે કે એવા લોકો જે લોકો ડિજિટલ યુગમાં જન્મ્યા છે તેમના માટે સોશિયલ મીડિયા જ વાસ્તવિકતા બની જાય છે, પછી ભલે તે હકીકતમાં હોય જ નહીં. 21 વર્ષીય જુલિયન ખાચન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેઓ ઓલ્ટ રાઇટ વિચારધારા તરફ દોરવાઈ ગયા હતા.
It's very easy to listen to engaging online personalities and join groups that agree with you because you feel like you're part of a community, which is a nice feeling, especially when you're younger and you're feeling a bit ostracized maybe in your real life. So online, you join this group that people agree with you and you're part of a community. Even when they start talking about toxic or dangerous topics, you begin to rationalize that in your head.
ડોક્ટર બિટેની ફર્નાન્ડિસ સિડની યુનિવર્સિટીમાં ડિજિટલ મીડિયાના લેક્ચરર છે. તેઓ માને છે કે અલ્ગોરિધમ આધારિત સંસ્કૃતિઓએ લોકોને ઓનલાઈન ફસાવી દીધા છે.
So echo chambers are one thing that are a byproduct of algorithmic cultures, and also I guess it just gives us a real filtered idea of the world, particularly for young people who a lot of them receive their news and their world current affairs through social media. You can train your algorithm, but at the end of the day, the algorithm acts as a cultural intermediary.
ગયા વર્ષમાં એવા ટ્રેન્ડ્સ ઉભરી આવ્યા છે જે અલ્ગોરિધમના કાર્યોને તોડી પાડે છે, જેમ કે ન્યુટ્રો ડિજિટલ મિનિમલિઝમ એટલે કે ડિજિટલ ઉપકરણોનો ન્યૂનતમ ઉપયોગ અને ક્રોનિક ઓફલાઈન લાંબા સમય સુધી ઓફલાઈન રહેવા જેવા ટ્રેન્ડ જોવા મળ્યા છે. 2025-26 પ્રવાસન સર્વેક્ષણ મુજબ 18-25 વર્ષની વયના 76% વધુ ઓસ્ટ્રેલિયનોએ ઉનાળા દરમિયાન ડિજિટલ ડિટોક્સ કરવાનું વિચાર્યું હતું. 24 વર્ષીય બેન સ્મિથ સિડનીમાં એનેલોગ મીડિયા સ્ટોરમાં કામ કરે છે. તેઓને સીડી પર ગીત સાંભળવું ગમે છે.
I kind of don't use as much, mostly because I'd spend my whole paycheck here if I did.
તેમણે તાજેતરના વર્ષોમાં ગ્રાહકોના વર્ગમાં ફેરફાર પણ નોંધ્યો છે.
There's a lot of young people buying CDs, you've noticed. Sort of like high school age and like early uni. That's probably our main audience, really. And it's really nice to see, especially in this day and age.
ડોક્ટર ફર્નાન્ડસ બીજે નોંધ્યું છે કે તેમના વિદ્યાર્થીઓ વધુ એનેલોગ જીવનશૈલી અપનાવવાનું શરૂ કરી રહ્યા છે.
Gen Z are so smart, they're so aware of world issues, they're so in tune to things that are well beyond their age, in my opinion. So I think that they've noticed the negative side effects of being online all the time, and they're taking matters into their own hand, and they're embracing it. It's like you're so used to like instant gratification and instant, you know, exposure to things, and like now you're kind of like going towards the other end. Like you want to wait and you want patience and you want to develop your photos and like you want to have a laugh if a photo, you know, has your friend blinking or you're blinking in it. Like it's quite sweet. I think it's really, really wholesome.
રૂબરૂ વાતચીત કરવાની ઈચ્છાને કારણે સોશિયલ ક્લબોમાં પણ વધારો થયો છે. ડોક્ટર ફર્નાન્ડસ પોતે પણ એક બુક ક્લબ ચલાવે છે.
I do think that the reason why these social clubs are becoming so big in Sydney is because like we have digital fatigue. We are yearning to meet people and connect with people offline. And I think that that's the whole thing, right? Like people aren't just looking for community, but they're looking for connection that feels like intentional and embodied.
પરંતુ ડિજિટલ થાકનો અર્થ એ નથી કે યુવાનો સંપૂર્ણપણે ઓફલાઈન જવા માંગે છે. શરીફનું માનવું છે કે ઓફલાઈન સમય પસાર કરવાથી ઓનલાઈન દુનિયા સાથેના સંબંધો પણ સુધર્યા છે.
The internet is so much more than social media and the subscription economy, like streaming websites. I feel like over the past few years, I have come to find niches in the world wide web, but that I really like And it's like websites that remind you of when we were kids. And say, like, if you'd had to learn HTML coding in like year 7 or 8 or something, and you were like kind of okay, but kind of really bad at it, and you made this ugly looking website. People still make those websites and they make the coolest things ever. I found this website where someone teaches you how to code like a Java script that will turn anything you hover over into like hearts on any random website.
So it's less about the rejection of technology and more kind of a recalibration of how we want to live with it. So I don't think we want to live in media anymore. We want to live alongside it.
SBS News માટે ઝોબ્રિક નો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, ગઈકાલે હતો વર્લ્ડ ટી ડે, તો એ નિમિત્તે ચાલો મેળવીએ ચા વિશે કંઈક નવી માહિતી. આ ઉપરાંત અમારી સાથે જોડાયા હતા કેટલાક મિત્રો, જેમણે જણાવ્યું કે તેમને કેવી ચા ભાવે છે, ચા સાથે તેમને શું ખાવું ભાવે છે. તો આ સુંદર અને મજેદાર અહેવાલ ચાલો મેળવી લઈએ.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
21 મે એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત ઇન્ટરનેશનલ ટી ડે. ચાનો ઇતિહાસ 5000 વર્ષથી પણ જૂનો છે, અને આજે પાણી પછી જો કોઈ પીણું દુનિયામાં સૌથી વધુ પીવાતું હોય તો તે છે ચા. આ માત્ર એક પીણું નથી, પરંતુ 19.5 અબજ ડોલરનો ઉદ્યોગ છે, જે વિશ્વના 13 મિલિયનથી વધુ લોકો અને ખાસ કરીને નાના ખેડૂતોની આજીવિકાનું મુખ્ય સાધન છે. આજના ખાસ દિવસે આપણે જાણીશું કે આપણા ગુજરાતીઓ માટે ચાનું મહત્વ શું છે. આ માટે આજના આપણા આ અહેવાલમાં આપણે સાંભળીશું ઓસ્ટ્રેલિયામાં વસતા ચાના નિષ્ણાંત રાજભાઈ શાહને. રાજભાઈ કે જેમણે પોતાના પત્ની બીનાબેન શાહ સાથે મળીને ઓસ્ટ્રેલિયામાં મુંબઈ કટિંગ ચાઈની સ્થાપના કરી છે, તેઓ વિદેશમાં પણ લોકોને વિવિધ ફ્લેવરના ટી પ્રીમિક્સ પૂરા પાડીને ભારતની ચાનો અસલ સ્વાદ પીરસી રહ્યા છે. આ ઉપરાંત આપણે વાત કરીશું ભરતભાઈ ચાવડા અને અન્ય ચા રસિકો આશીષભાઈ ભટ્ટ અને પ્રતિકભાઈ પટેલ સાથે, અને જાણીશું તેમના ચા પ્રત્યેના અનોખા પ્રેમ અને અનુભવ વિશે. તો ચાલો ઉપડીએ ચાની આ તાજગી ભરી સફરે. સૌથી પહેલા સાંભળીએ રાજભાઈ પાસે કે ગુજરાતીઓ માટે ચા ખરેખર શું છે.
સૌથી પહેલા તો થેન્ક યુ વેરી મચ મને ઇન્વાઇટ કરવા માટે તમારા પોડકાસ્ટ ઉપર. હવે બેઝિકલી આપણા ગુજરાતીઓ માટે કેવું થઈ ગયું છે કે આપણી ગુજરાતીઓની સવાર જો ચા ન મળે તો પતિ દિવસ સારો નથી ઉગતો એવું આપણે કહી શકીએ. અને એમાં સૌથી વધારે આપણે ચાના પ્રેમીઓ જે કહીએ ગુજરાતીઓ, સૌથી વધારે જોઈએ કે જો દૂર એમ થાય કે અરે બાપરે મારો દિવસ ખરાબ થશે, એટલે આદુવાળી ચા એટલે આપણા દિવસની સારા સારામાં સારી શરૂઆત એમ આપણે કહી શકીએ.
રાજભાઈની આ વાત સાથે દરેક ગુજરાતી સંમત થશે. ચા એ આપણી પરંપરાનો એક અતૂટ હિસ્સો છે. આશીષભાઈ ભટ્ટ માટે તો આ પરંપરા બાળપણથી જોડાયેલી છે.
ચા કોફીમાં હું ચા પ્રિફર કરું, કારણ કે જ્યારથી ખબર પડી ત્યારથી ચા જ પીએ છે અને અમારી ટ્રેડિશન છે ગુજરાતીની.
ઘણા લોકોને કોફી પસંદ હોય છે, પણ એક સાચા ચા રસિક માટે ચાની કોઈ સરખામણી જ નથી. ભરતભાઈ ચાવડા ચા બનાવવાની જે ધીમી અને સુગંધિત પ્રક્રિયા વર્ણવે છે તે સાંભળીને તો તમને પણ ચા પીવાનું મન થઈ જશે.
ચા અને કોફીમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની હોય તો ડેફિનેટલી ચા, કારણ કે જે મજા ચામાં છે એ કોફીમાં નથી, અને ચાથી જે સૂપ શરૂઆત થાય ને એ કોફીથી પણ ના થાય. કેમ કે ચામાં જાય તમારે આદુ, તમારે ચામાં હોય લવિંગ, તમારી ચામાં ધીમા તાપે ખદબદતું પાણી, એમાં ચાની ભૂકી, એમાં મીઠી મધુરી મોરસ, અને એમાં તમારું દૂધ, અને પછી રકાવીમાં લઈને સુસવાટા અંગે ચા પીવો અને જે શરૂઆત થાય એ કોફીમાં ના થાય.
અને માત્ર ભરતભાઈની જ વાત નહીં, પ્રતિકભાઈ પટેલ પણ માને છે કે ચાનું કોઈ અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ છે જ નહીં.
ચા અને કોફી એમાંથી હું તો પસંદ કરું ચા, કારણ કે ચાનો કોઈ જ બીજું અલ્ટરનેટિવ નથી. એટલે મને ગમે છે ચા.
ચાલો, ચા તો બની ગઈ, પણ ચાની સંગતનું શું? આશીષભાઈ ભલે એમ કહેતા હોય કે તેમને સવાર સવારમાં ચા સાથે કોઈ નાસ્તો ફાવતો નથી.
મને પર્સનલી ચાની સાથે સવાર સવારમાં કોઈ નાસ્તો ફાવતો નથી.
પરંતુ મોટા ભાગના ગુજરાતીઓ માટે ચા અને નાસ્તાની જોડી જાણે સ્વર્ગમાં બની હોય તેવી છે. સાંભળીએ ભરતભાઈને.
મિત્ર મળી જાય એટલે ચા ની હારે બીજું શું જોઈએ, મિત્રતા હોય તો વધારે સારું. ચા હારે ગુજરાતી થેપલા ને નાન ખટાઈ ને બિસ્કીટ ને ટોસ્ટ ને જે પણ એડ કરો, એટલે તમારે ચા તો એવરીવેર એવરગ્રીન, બધાની સાથે સંગત મળી જાય ચા હોય એટલે.
અને ખાલી થેપલા ને ટોસ્ટ જ કેમ? પ્રતિકભાઈ જણાવે છે તેમ મમ્મીના હાથની ભાખરી અને ઢેબરાનો સ્વાદ પણ ચા સાથે ભળીને કઈક અલગ જ મીઠાશ આપે છે.
ચાની સાથેનો નાસ્તો તો એના તો ઓફકોર્સ આપણે ગુજરાતી છે તો ઘણા બધા ઓપ્શન છે, પણ ચા સાથે સૌથી બેસ્ટ પેર છે ઢેબરા, અધરવાઇઝ થેપલા, અથવા તો એની સાથે તો સેવ ખમણી છે, પછી શક્કરપાડા છે, ઘરનો નાસ્તો કોઈ પણ, ભાખરી છે મમ્મીના હાથની બનાવેલી ભાખરી, તો એ ચા અને ભાખરી એ એક એકબીજાની સારી પેર છે.
આપણે રોજ સવારે આવી સ્વાદિષ્ટ ચા બનાવીએ છીએ, પણ શું આપણે સાચી રીતે ચા બનાવીએ છીએ? ચા નિષ્ણાંત રાજભાઈના જણાવ્યા મુજબ આપણે ઉતાવળમાં એવી ભૂલ કરીએ છીએ જેનાથી ચા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે.
નોર્મલી લોકો શું કરી નાખે છે કે જેવું પાણી મૂકે એની સાથે સાથે અંદર ચા નાખી દે છે, અને જેવી ચા સાથે તમે નાખી દો ને એટલે ઉકળ્યા કરે, ઉકળ્યા કરે ને એટલે એમાંથી એક લેટિસિલ નામનું એક કેમિકલ બહાર નીકળે, જે એકચ્યુઅલી સારું નથી આપણા હેલ્થ માટે.
તો ચા બનાવવાની સાચી રીત કઈ છે? ચાલો નિષ્ણાંત પાસેથી સમજીએ.
તો બેઝિકલી કેવું હોય કે ચા બનાવવા માટે સૌથી પહેલા પાણીને થોડું ઉકાળવું જોઈએ. જેવું થોડું પાણી ઉકળે એટલે અંદર આપણે અંદર જેવી આપણો મસાલો નાખવો હોય, આપણે જીંજર, આપણે આદુ છે કે ઇલાયચી છે કે જે બી આપણે અંદર મસાલો નાખવો એ નાખીને અને બરાબર ઉકળી જાય ને પછી અંદર ચા નાખી અને પછી 2 મિનિટની અંદર વિધિન 2 મિનિટ્સમાં તમે અંદર દૂધ નાખી દો અને તમે ચા બનાવો ને તો એ ચાનો ટેસ્ટ જ આખો અલગ જ આવે. એટલે ચા શું છે કે આપણી ચા પત્તી જે હોય છે ને એ બળે નહીં અને એનો પ્રોપર ટેસ્ટ એની અંદર ફ્લેવર એકદમ એનો મળી જાય છે. એટલે આ રીતે આપણી ચા બનવી જોઈએ.
જો ચા આ સાચી રીતે બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે કોફી કરતાં પણ વધુ સારી સાબિત થઈ શકે છે. રાજભાઈ સમજાવે છે કે કેવી રીતે ચાના મસાલા તેને એક ઔષધિ સમાન બનાવે છે.
કે બીકોઝ આપણે એની અંદર સ્પાઇસીસ જે આપણે બધા આપણા મસાલા નાખીએ છીએ કે જેની અંદર આપણે સૂટ પાવડર કહી શકીએ અથવા જીંજર કહીએ, જે વાટેલું જીંજર નાખીએ છીએ, ઇલાયચી પાવડર નાખીએ છીએ, નટમેગ નાખીએ છીએ, આ બધા જે સ્પાઇસીસ આપણી જે નાખીએ છીએ ને જે આપણે કોફીની અંદર નાખી નથી શકતા, તો એના માટે આપણને ચા પેય બની ગયું છે કે જે બધી રીતે આપણને હેલ્થફુલ છે, હેલ્થ માટે બહુ સારામાં સારી છે અને સુગર જેટલી આપણે ઓછી નાખી શકીએ એની અંદર એટલું વધારે સારું એવી રીતે.
તો શ્રોતા મિત્રો, આ માત્ર $1 અબજ નો વેપાર કે ખેડૂતોની આજીવિકા જ નથી, પણ તે એક એવી સંસ્કૃતિ છે જે લોકોને જોડે છે. તમે પણ તમારી સવારની તાજગી સભર ચાની ચુસ્કી માણો અને આ દિવસની ઉજવણી કરો. સુષણભાઈ દેસાઈ અને મીરાની મહેતા દ્વારા પ્રસ્તુત આ અહેવાલ તમે સાંભળ્યો SBS ગુજરાતી પર.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતી ની મુલાકાત લો અથવા SBS ગુજરાતી ને ફેસબુક પર ફોલો કરો.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. કાર્યક્રમને વિરામ આપીશું, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.